ఫలాద్యనవచ్చిన్నంతచిన్మాత్రమూర్తయే స్వాబుద్ధ్యైకసారాయ నమః శాంతాయ తేజసే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ముఖం కరోతి వాచాలం అంగుం లంగయతే గిరి యత్ కృపా పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ కృష్ణం వందే జగద్గురు కర్పూరగౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి. ગીતાના છઠ્ઠા અધ્યાયની અંદર આત્મસંયમ યોગની ભૂમિકા ભગવાને બાંધી. આત્મસંયમ કોને કહેવાય? શરીરના સંયમમાં, મનના સંયમમાં અને આત્માના સંયમમાં ત્રણેયમાં કેવો મૂળભૂત તફાવત છે તેની વિચારણા આપણે આરંભમાં કરી ગયા. આગળ ચાલ્યા પછી અર્જુનના મનની અંદર જે એક પ્રકારની કપોલ કલ્પિત માન્યતા અથવા તો ભ્રમણા હતી કે જ્યાં સુધી બાહ્ય ત્યાગ ન થાય ત્યાં સુધી જીવનનું શ્રેય સાધી ના શકાય, બાહ્ય ત્યાગી થવાને માટે અર્જુન સ્વપ્ન સેવતો હતો. ભગવાનને કહ્યું પણ હતું એણે કે આવું યુદ્ધ કરીને પાપ કર્મની અંદર પ્રવૃત્તિ કરવી એના કરતા તો ભિક્ષાન્ન પર જીવનનો નિર્વાહ કરવો, એકાંતમાં ચાલ્યા જવું, ત્યાગી બની જવું, પરિવ્રાજક થઈ જવું ઘણું સારું. આ પ્રકારનો સ્મશાન વૈરાગ્યજનક વિચાર અર્જુનના મનમાં પેદા થયો હતો. એટલે આદર્શ ત્યાગ કોને કહેવાય તે બતાવવાને માટે ભગવાને આત્મસંયમ યોગની અંદર શ્લોકો કહ્યા. આગળ ચાલ્યા પછીથી સંસારમાં રહ્યા પછી યોગની સાધના કરવી હોય તો ચારિત્રની શુદ્ધિ કયા પ્રકારની જોઈએ, મન કેવી રીતે સ્થિર કરવું જોઈએ તે વિશે પણ ભગવાને પોતાના વિચારો પ્રકારાંતરે રજૂ કર્યા. ને એ પછીથી આગળ ચાલ્યા પછી યોગાભ્યાસ કરનાર યોગીને માટે એકાંત સ્થાનનું મહત્વ, આસનનું મહત્વ, આસન કેવું હોવું જોઈએ, સ્થાન કેવું હોવું જોઈએ, વાતાવરણ કેવું હોવું જોઈએ, ત્યાં બેસીને પછી શું કરવું જોઈએ, આસન પર યોગનો આરંભ કેવી રીતે કરવો જોઈએ, ધ્યાન યોગની સાધના સાધકે કરવાની, ધ્યાન યોગની સાધનાની અંદર પ્રવૃત્તિ કેવી રીતે કરવી જોઈએ, ભગવાને તેની પ્રત્યે થોડો કાંશી કંગુલી નિર્દેશ કર્યો. આગળ ચાલ્યા પછીથી આહાર વિહારના નિયમોનું પરિપાલન સાધકે કેવી રીતે કરવું જોઈએ તે પણ બતાવ્યું. કારણ કે આહાર વિહારોના નિયમોના પરિપાલન વગર કોઈ પણ સાધના પછી તે યોગની હોય, ભક્તિની હોય, જ્ઞાનની હોય, સફળ થઈ શકે નહીં. સંસારમાં વ્યાપાર કરવાની સાધના હોય તો તે પણ આહાર વિહારના સમ્યક પરિપાલન સિવાય સફળતા પર પહોંચી શકે નહીં. એટલે તેની ચર્ચા ભગવાને પાછી કરી. અને યુક્ત આહાર વિહાર કરવાને માટેનો સંદેશો સાધકોને પૂરો પાડ્યો. 19મા શ્લોક સુધી ભગવાને આ રીતે વાત કરી. અને યોગ માર્ગની અંદર પોતાના મનને જોડનારા યોગીનું મન કેવી રીતે સ્થિર થઈ જાય, એકાગ્ર થઈ જાય તે બતાવવાને માટે પવન વગરના ઘરની અંદર, સ્થાનની અંદર રાખેલા દીપકની જ્યોતિનું સ્મરણ કર્યું. દીપકની જ્યોતિ જેવી રીતે સ્થિર રહે છે, અડગ રહે છે, તેવી રીતે યોગીનું મન પણ સ્થિર રહે છે. ભગવાને આ પ્રકારે જુદા જુદા વિચારોની અભિવ્યક્તિ કરી ઉપવાસ કરવાનો વિષય આવ્યો ત્યારે આપણે એ પણ જોયું કે ભક્તિ માર્ગના સાધકો કેવી રીતે પરમાત્માની પરાભક્તિથી સંપન્ન બને છે, ત્યારે ઉપવાસ એમને માટે સહજ બની જાય છે, અનશન એમને માટે સ્વાભાવિક થઈ જાય. સંસારની અંદર આપણે જોઈએ છે કે સાધારણ વસ્તુઓ માટે પણ કેટલાક માનવો અનશન કરે, કોઈ ભાષાવાર પ્રાંત રચના કરવી હોય તો અનશન, પોતાની માંગણીઓને બરાબર સારી રીતે જો સામેના પક્ષના મગજમાં ઠસાવવી હોય અને સ્વીકૃત કરાવી હોય તો પણ અનશન. જુદા જુદા હેતુઓને માટે, દુન્યવી સામાજિક રાજકીય હેતુઓને માટે અનશન વ્રત કરવાની પરંપરા દેખાય છે, તો પછી તે જ પરંપરા, તે જ વૃત્તિ પરમાત્માને માટે જો કામયાબ કરવામાં આવે, વૃત્તિ તો એક જ છે, પછી તે રાજ્યની રચનાને માટે વાળવામાં આવે, પગાર વધારાને માટે ઉપયોગમાં લેવામાં આવે, કોઈ પણ રીતે એનો ઉપયોગ કરવામાં આવે, તેના કરતા પરમાત્માના પરમ પ્રેમથી પરિપ્લાવિત થયેલા પ્રાણથી પ્રેરાઈને પરમાત્માની પરમ કૃપાને પામવાને માટે, પરમાત્માના દર્શનને માટે જો કોઈ ભક્ત અથવા સાધક અનશન કરે તો એમાં કઈ અયોગ્ય તો નથી, સહજ થઈ જાય. પ્રેમ હોય તો આ બધું થાય, પ્રેમ ના હોય તો કઈ ભોજન છોડવાનું કોઈને મન થાય નહીં. પ્રેમ હોય તો જ કોઈ પણ પ્રકારના ત્યાગની ઈચ્છા પણ થાય, નહીં તો ત્યાગ કરવાનું મન પણ થતું નથી. પછી પ્રેમ સાધારણ હોય કે પ્રેમ અસાધારણ હોય, અલ્પ હોય કે પ્રબળતા પર પહોંચેલો હોય, તે વાત જુદી છે. પણ પ્રેમ હોવો જોઈએ ભગવાનને માટે. જો પ્રેમ હોય તો ભગવાનના દર્શન અથવા મિલનને માટે સાધક ભક્ત નાનાથી માંડીને મોટામાં મોટો ભોગ આપવા માટે તત્પર બની જાય છે. એને એમ થાય છે કે ભગવાનને માટે હું વધારેમાં વધારે કયો ભોગ આપી શકું કે જેથી ભગવાન મારે માટે તૈયાર થઈ જાય, મને દર્શન આપવાને માટે તત્પર બની જાય અને હું ભગવાનનો સાક્ષાત્કાર સાધી શકું. આત્મસંયમ યોગ જેનું વર્ણન ગીતાના 6 અધ્યાયમાં કરવામાં આવ્યું છે, તે યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મહત્વની એક વાત એ કહેવા માંગે છે કે જે ભગવાનને અથવા પરમાત્માને સાધક પોતાના જીવનની અંદર જોવાની અનુભવવાની ઝંખના કરે છે, તે ભગવાન પરમાત્મા બહાર નથી, અંદર જ હૃદય પ્રદેશની અંદર વિરાજમાન છે. અને હૃદય પ્રદેશની અંદર જે વિરાજમાન પરમાત્મા છે તેમનો જ પ્રકાશ બહાર પણ આજુબાજુ સમસ્ત સૃષ્ટિની અંદર પથરાયેલો છે. તો અંદર જે પરમાત્મા છે તે અંદર રહેલા પરમાત્માનું દર્શન કરવા માટે વૃત્તિને અંતર્મુખ કરવી જોઈએ. બહારની કોઈ વસ્તુ હોય તો તેનું દર્શન બહારના ચક્ષુથી થઈ શકે, પરંતુ જે વસ્તુ અંદર જ છે, હૃદય પ્રદેશમાં શરીરની અંદર વિરાજે છે, તેનું દર્શન કરવું હોય તો બહારના ચર્મ ચક્ષુ કામ લાગતા નથી. આપણા શરીરની અંદર રક્તવાહિનીઓ છે, આપણા શરીરની અંદર જે રક્તવાહિનીઓ છે તેની અંદરથી રક્તાભિસરણ બરાબર થયા કરે. આપણા શરીરની અંદર ફેફસા પણ છે, પાસળીઓ પણ છે, હૃદય પણ છે, મગજ પણ છે, ઘણું બધું છે આપણા શરીરની અંદર. આરોગ્ય શાસ્ત્રને જો આપણે જાણીએ તો નાના અને મોટા મોટા બંને પ્રકારના આંતરડાઓ આપણા શરીરની અંદર છે. અન્નનળી પણ આપણા શરીરમાં છે, જઠર પણ છે, બધું ઘણું છે. પણ એ જે કાંઈ છે તે બધાને આપણે સ્થૂળ આંખથી જોઈ શકતા નથી. સ્થૂળ આંખથી જોવાનું કામ બહુ કપરું છે. તો જેમણે શરીરને ચીરીને ફાડીને આ બધી વસ્તુઓનું પૃથક્કરણ કરીને આ બધી વસ્તુઓ છે એવું નિર્ણય આપ્યો છે, નિશ્ચિત કરેલું છે, તેમના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ. આપણે જ્યારે આરોગ્ય શાસ્ત્ર અથવા તો સ્કૂલની અંદર જ્યારે આપણે ફિઝિયોલોજી એન્ડ હાઇજીન આરોગ્ય શાસ્ત્રનો વિષય ભણવા જઈએ અથવા એવું પુસ્તક કોઈ વાંચીએ ત્યારે એમાં આ બધું વર્ણન તો આવે છે કે મોઢાની નીચેથી ગળાની પાસેથી અન્નનળી ચાલુ થઈ જાય છે, એની બાજુમાં શ્વાસનળી ચાલે છે, અન્નનળીને બદલે કેટલીક વાર શ્વાસનળીની અંદર પાણી પ્રવેશે, અનાજ પ્રવેશે તો તરત જ આપણને છીંક આવે છે, ઉલટી જેવું થાય છે, ઉધરસ થઈ જાય છે. જો ભૂલ થાય તો અન્નનળીમાંથી જ્યારે અનાજ અથવા પાણી અથવા દૂધ નીચે જાય છે ત્યારે પછી જઠરમાં પ્રવેશે છે, ત્યાં એના ઉપર જઠર રસ વગેરે રસોની પ્રતિક્રિયાઓ થાય, પછીથી જે મળ પેદા થઈ જાય છે આંતરડાઓમાં ચાલ્યો જાય છે, ત્યાંથી વળી પાછા નાના આંતરડાઓમાં જાય છે, પછી એનો નિકાલ થઈ જાય છે. આ બધું આપણે વાંચીએ છીએ ખરા, પણ આપણે જોયું છે? જોયું નથી. અને જોયું નથી છતાં પણ આપણે શિક્ષકને કહીએ છીએ કે સાહેબ અમે આ બધું જોયું નથી માટે અમે માનતા નથી, ભણાવવાનું બંધ કરો, અમે સાંભળશું. ત્યાં તો આપણે રૂપાળું ભણીએ છીએ, ડોકા હલાવતા જ જઈએ ત્યાં આગળ શિક્ષક જેમ કે તેમ. બરાબર છે, શિક્ષકે લખી લો અન્ન નળી છે 10 ઇંચ લાંબી તો તરત લખી લેવા માટે તૈયાર. આપણે કહેતા નથી ફૂટપટ્ટી લઈને સાહેબ તમે માપી હતી કોઈ દિવસ, અથવા તમે આ અન્ન નળીને ફૂટપટ્ટી લઈને માપી શકીએ કદી કા? જેમણે માપેલી હશે તેમના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. એને શાસ્ત્રોની અંદર આગમ પ્રમાણ કહેવામાં આવે છે કે કેટલીક વસ્તુ એવી છે કે જે આગમથી માન્ય કરવામાં આવે. શાસ્ત્રોની અંદર વર્ણવેલી વાતો છે. સંતો સ્વાનુભવ સંપન્ન સત્પુરુષ એમણે રચેલા જે શાસ્ત્રો પોતાના સ્વાનુભવના આધાર પર એની અંદર જે વર્ણનો આવ્યા એમના અનુભવોના, તે અનુભવો આપણે ન કરી શકીએ પણ એમણે કર્યા છે, માટે એમની અંદર આપણે વિશ્વાસ રાખીને આગળ ચાલીએ છીએ તો એ આગમ પ્રમાણ કહેવાય છે. આગમ પ્રમાણનો આધાર લઈને આગળ વધતા વધતા છેવટે જ્યારે આપણે પણ અનુભવ કરી લઈએ ત્યારે તે પ્રત્યક્ષ પ્રમાણ થઈ જાય છે. આપણે માટે અનુભવનું પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ બની જતું હોય છે. તો જેવી રીતે શરીરની અંદર રહેનારા જુદા જુદા અવયવોનું દર્શન એમની ઝાંખી સ્થૂળ નજરે થઈ શકતી નથી, એવી રીતે આ જે આત્મા અથવા પરમાત્મા પરમાત્મા શરીરની અંદર છે તેમનું દર્શન પણ સ્થૂળ નજરે થઈ શકતું નથી. અર્જુનને એટલા માટે જ ભગવાને ગીતાના 11મા અધ્યાયમાં પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવવાનો અવસર આવ્યો ત્યારે કહ્યું, અર્જુન અનેનૈવ સ્વચક્ષુષા, આ જે તારું પોતાનું નેત્ર છે તેનાથી દિવ્ય સ્વરૂપનું દર્શન નહીં કરી શકે, એટલા માટે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમૈશ્વરમ, દિવ્ય દ્રષ્ટિ તને હું આપું છું તો દિવ્ય દ્રષ્ટિ દ્વારા તું મારું ઐશ્વર્ય સ્વાલી સુંદર અસાધારણ સ્વરૂપ છે એ અસાધારણ સ્વરૂપનું દર્શન કરી શકીશ. અને ભગવાને પછી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યું, એની દ્રષ્ટિ અને મનોવૃત્તિને અલૌકિક બનાવી દીધી, એટલે દિવ્ય દ્રષ્ટિ અને મનોવૃત્તિને લીધે અર્જુન ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન સહેલાઈથી કરી શક્યો, નહીં તો સહેલાઈથી કરી શકત નહીં. એવી રીતે સાધકની અંદર પણ જ્યારે દિવ્ય દ્રષ્ટિ આવી જાય છે ત્યારે એ પોતાની અંદર રહેલી પરમાત્માની પરાત્પર સત્તાનું દર્શન કરી શકે છે. એટલે ભગવાન ગીતાના 6મા અધ્યાયમાં કહે છે કે જે પરમાત્માને શોધવાના છે, જે પરમાત્માને મળવાનું છે, જે પરમાત્માની સાથે વાત કરવાને માટે સાધક આતુર છે, તે પરમાત્મા એની પોતાની અંદર જ છે. એની પોતાની અંદર, જેવી રીતે પુષ્પની અંદર પરાગ, જેવી રીતે મધની અંદર મધુતા, જેવી રીતે દીપકની અંદર જ જ્યોતિ, જેવી રીતે સરિતાની અંદર જ સલીલ, તો એવી રીતે પરમાત્મા અંદર જ છે. તો અંદર જે પરમાત્મા છે તેમને જોવા માટે યોગ છે. અને એકવાર પરમાત્મા અંદર દેખાય, એકવાર પરમાત્મા દિવ્ય દ્રષ્ટિથી પોતાની અંદર અનુભવાય, પછી એ પરમાત્માનો અનુભવ બહાર પણ થઈ જાય છે, ચરાચર જગતની અંદર પણ સહેલાઈથી થઈ જાય છે. તો ભગવાન એ પરમાત્માનો અનુભવ કરવાને માટે, આત્માનો સાક્ષાત્કાર કરવાને માટે 6મા અધ્યાયની અંદર સાધના બતાવે છે. સાધના સિવાય તો પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે? કેવલ વાંચવાથી તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં, કેવલ પ્રવચનો કરવાથી પણ પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં, કેવલ ગ્રંથો લખવાથી પણ પરમાત્માનો સાક્ષાત્કાર સદાય નહીં. પરમાત્માનો સાક્ષાત્કાર સાધવાને માટે તો પરમાત્મા જ્યાં છે ત્યાં વૃત્તિને અંતર્મુખ કરીને સ્થિર કરવી જોઈએ, કેન્દ્રિત કરવી જોઈએ. એટલે ભગવાન હવે જે શ્લોકો ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહે છે એ શ્લોકોમાં પોતે કઈ બતાવે છે કે આ યોગ ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે ચિત્તની વૃત્તિ એટલે આખું મન ઉપરામ બની જાય છે. મન જ્યારે ઉપર ચાલ્યું જાય છે ત્યારે યોગ થઈ જાય છે. આ યોગ છે, યોગાભ્યાસ છે. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે અતિક્રમણ કરવાની સાધના છે. યોગ એક અતિક્રમણ કરવાની સાધના, એની અંદર અતિક્રમણ જ થાય છે. આપણે જો જોઈએ તો સૌથી પ્રથમ આપણે આસન પર બેસીએ, ભગવાનના નામના જપનો આધાર લઈએ, અથવા આત્મવિચારનો આધાર લઈએ, અથવા તો ભગવાનના કોઈ સ્વરૂપમાં, કોઈ દેવી દેવતાના સ્વરૂપમાં, સદગુરુના સ્વરૂપમાં, પ્રકાશમાં, ગમે તેમાં આપણી અનુકૂળતા પ્રમાણે આપણે આપણી ચિત્તની વૃત્તિને કેન્દ્રિત કરીએ, સ્થિર કરીએ. ધીરે ધીરે એની અંદર મન સ્થિર થાય છે તો બાહ્ય પદાર્થોનું વિસ્મરણ થઈ જાય છે. પહેલા તો આપણે જપ કરીએ કે ધ્યાન કરીએ ત્યારે આપણા મનની વૃત્તિ બહાર ચાલી જાય, બહારના વિષયોનું સ્મરણ થાય, બહારના વિષયોને આપણા મનની આંખ જોતી થઈ જાય. આપોઆપ એવું થાય છે. થોડા વખત સુધી એકાગ્રતાનો અનુભવ થાય અને વળી પાછી એકાગ્રતાનો અનુભવ ના થાય, વૃત્તિઓ વિક્ષોભ અનુભવે, બહિર્મુખ બની જાય, આવું આપણે જોઈએ છીએ. તો ધીરે ધીરે જેમ જેમ આપણો અભ્યાસ ધ્યાનની અંદર વધતો ચાલે છે, નામ સ્મરણની અંદર વધતો ચાલે છે, તેમ તેમ બાહ્ય જગતના વિષયો અને પદાર્થો જેનું આપણે સ્મરણ કરીએ છીએ, જેનું આપણે મનન કરીએ છીએ, જેનું આપણે માનસિક રીતે દર્શન કરીએ છીએ અને એમની પ્રતિક્રિયાઓ આપણા પર પડે છે, તે બધા વિષયો અથવા પદાર્થો છે, તે પદાર્થો અથવા વિષયોમાંથી આપણું મન ઉપરામ થઈ જાય છે. તો હવે આપણે અડધા કલાક સુધી, પોણા કલાક સુધી, એક કલાક સુધી જપ કે ધ્યાનમાં બેઠા તો બાહ્ય પદાર્થોનું સ્મરણ થયું, બહારના પદાર્થો યાદ જ આવ્યા ને. જપની અંદર જ મન એકદમ પાણીનો પ્રવાહ જેમ ચાલ્યા કરે, અસ્ખલિત રીતે, અખંડ રીતે, એમ આપણા મનનો પ્રવાહ ચાલતો જ રહ્યો. એના પરિણામે આપણે આનંદની પ્રાપ્તિ થાય. તો ધ્યાનની અંદર જેમ આપણે આગળ વધીએ છીએ તેમ સૌથી પ્રથમ શું થાય છે, સૌથી પ્રથમ શું થવું જોઈએ? સૌથી પ્રથમ તો બાહ્ય જગતમાંથી મનની વૃત્તિ ઉપરામ થઈ જવી જોઈએ, ચિત્તવૃત્તિ હટી જવી જોઈએ બાહ્ય જગતમાંથી. અને હઠી અને આપણે જે ધ્યાન ધરતા હોઈએ અથવા નામ સ્મરણ કરતા હોઈએ એમાં જઈને લાગી જવી જોઈએ, ચોંટી જવી જોઈએ. આ કાર્ય સૌથી પ્રથમ થવું જોઈએ. પછી શું થવું જોઈએ? પછી જેમ જેમ આપણે ધ્યાન અથવા જપની સાધનામાં આગળ વધીશું તેમ તેમ આપણા શરીરનું ભાન ભૂલાતું જશે. જપને ધ્યાન કરીએ તો છીએ, જપનો જ ખ્યાલ રહે છે, પણ હજુ ખ્યાલ રહે છે કે આટલા જપ થયા, આટલા જપ બાકી રહ્યા, સમયનો ખ્યાલ રહે છે, આટલો ટાઈમ થયો, આટલો ટાઈમ હજુ આપણે વધારે કરવાનો બાકી રહ્યો, દેશનો ખ્યાલ રહે છે કે હું અમુક પ્રદેશમાં બેઠો છું, ઘરમાં બેઠો છું, આવા આસન પર બેઠો છું. બાહ્ય વિષયોનો ખ્યાલ નથી રહેતો, પણ આટલા વિષયોનો ખ્યાલ, આપણી સાથે જે સંકળાયેલા નજદીકના વિષયો છે તેમનો ખ્યાલ રહે છે. આસન પર બેઠો છું, મકાનમાં બેઠો છું, મહારાજ મકાનમાં બેઠો છું, આટલા સમયથી બેઠો છું, આટલી સંખ્યાના મેં જપ કર્યા, આટલી સંખ્યાના જપ બાકી રહ્યા, આ ખ્યાલ રહે છે. તો ધીરે ધીરે જેમ જેમ આપણું ધ્યાન પરિપક્વ અવસ્થા પર પહોંચતું ચાલે, જેમ જેમ આપણા નામ જપ વધારે ને વધારે પ્રબળ બનતા ચાલે, જેમ જેમ આપણું મન કેન્દ્રિત થતું ચાલે, તેમ તેમ પછી એવી એક અવસ્થા આવે છે જ્યારે જપની સંખ્યાનો પણ ખ્યાલ રહેતો નથી, જ્યારે ધ્યાનના સમયનું પણ ભાન આપણને રહેતું નથી. ત્યારે કેટલીક વાર માળા જો આપણા હાથમાં હોય તો માળા પડી જાય છે એકાગ્ર વૃત્તિ થવાથી. અને જ્યારે આપણી વૃત્તિ એકાગ્રતાનો ત્યાગ કરે છે ત્યારે આપણને યાદ આવે છે કે માળા તો નીચે પડી ગઈ. વળી પાછી આપણે માળાને લઈ અને નામ જપ કરવાનો આરંભ પાછો કરીએ છીએ. જાતિ અધૂરા હોય છે જપ, ત્યાંથી એને આગળ ચલાવીએ છીએ. એવી એકાગ્રતાની અવસ્થા આપણી થઈ જાય છે કે એકદમ જપ છૂટી જાય છે. તો તે વખતે આ સ્થાનમાં જ્યાં બેઠા છીએ તે સ્થાનનો, જે સમય આપણી બાજુ કામ કરે છે તે સમયનો કશાયનો ખ્યાલ આપણને રહેતો નથી. ત્યાંથી પણ વૃત્તિ ઉપરામ થઈ જાય અને દેહાધ્યાસ રહે છે. પછી દેહાધ્યાસ, મારું શરીર છે, હું જીવતો છું, બહારના બધા જ વિષયોમાંથી મન ઉપરામ થઈ ગયું પણ શરીરમાં આવીને કેન્દ્રિત થઈ ગયું, એટલે શરીરનો અધ્યાસ, શરીર છે એવી ભાવના, તેનો અનુભવ સાધક કરે છે. તો જેમ જેમ આગળ વધવામાં આવે છે તેમ દેહાધ્યાસમાંથી પણ ઉપરામ વધી જઈ, તેનો ખ્યાલ રહેતો નથી. તો તે વખતે પછી મન પોતાનું કામ કરતું દેખાય છે. એકલું મન, મનથી આપણે ચિંતન કરીએ, મનથી આપણે મનન કરીએ, મનથી આપણે ધ્યાન ધરીએ, તો ભગવાનનું જે સ્વરૂપ જેનું આપણે ધ્યાન કરતા હોઈએ, ભગવાનના જે સ્વરૂપને આપણે યાદ કરતા હોઈએ, તે સ્વરૂપને જોવાના કાર્યમાં આપણું મન મશગુલ બની જાય છે. તો ભગવાનના તે સ્વરૂપને આપણે માનસિક રીતે જોઈએ, ભગવાનના તે મંત્રનો જપ આપણે માનસિક રીતે કરીએ, અથવા યોગ કરતી વખતે જો આત્મવિચારનો આધાર લેતા હોઈએ તો આત્મવિચાર પણ આપણે માનસિક રીતે કરીએ. બહારના પદાર્થોનું આપણને ભાન ન હોય પણ આત્મવિચાર, ભગવાનનું ધ્યાન, એમનું સ્વરૂપ, એમના મંત્ર, તેનો ખ્યાલ આપણને હોય. તો મન પોતાનું કાર્ય કરતું હોય, જેમ જેમ આગળ વધીએ તેમ તેમ મન પણ શાંત બની જાય છે કાર્ય કરતું, બુદ્ધિ પણ શાંત થઈ જાય છે. આત્મા જ કેવળ પ્રકાશ છે, આત્મા સિવાય કઈ રહેતું નથી. આ જે આખી પ્રક્રિયા છે ધ્યાનની, એમાંથી જયારે આપણે જાગીએ ત્યારે સૌથી પ્રથમ આપણી અંદર અહમ ભાવ પેદા થાય છે મનમાં. જાગ્યા પછી જયારે આપણે ધ્યાન આગળ ને આગળ કરતા હોઈએ તો અહમભાવનો સૌથી છેવટે લોપ થઈ જાય, અહમભાવ શાંત થઈ જાય. જેમ દીવાની જ્યોતિ બુજાતી બુજાતી સંપૂર્ણપણે બુજાઈ જાય, વિલીન થઈ જાય, એવી રીતે આપણો અહમભાવ વિલીન થઈ જાય. પણ જયારે આપણે જાગીએ પાછા ત્યારે સૌથી પ્રથમ અહમભાવ જાગ્રત બની જાય, અને અહમભાવ જાગ્રત થાય પછી મમ ભાવ જાગ્રત થાય. હું જાગ્યો એમ લાગે, પછી એમ લાગે મારું શરીર છે, હું જીવતો છું, હું મારા ઘરમાં જ છું, એટલે મમ ભાવ જાગે, અને પછી વૃત્તિઓનો વિસ્તાર થાય છે. તો આપણે જે ઘરમાં બેઠા હોઈએ, જે ગામમાં બેઠા હોઈએ, જે નગરમાં બેઠા હોઈએ, તેનું પણ આપણને સ્મરણ થાય છે. આ રીતે વૃત્તિઓનો વિસ્તાર થતો ચાલે છે. ધ્યાનમાં આપણે બેસીએ છીએ ત્યારે વૃત્તિઓનો વિસ્તાર નથી થતો, વૃત્તિઓનું કેન્દ્રીકરણ થાય છે. નગરનો ખ્યાલ ચાલ્યો જાય, ગામનો ખ્યાલ ચાલ્યો જાય, મકાનનો ખ્યાલ ચાલ્યો જાય, અને પછી ધીરે ધીરે આપણા શરીરનો પણ ખ્યાલ ચાલ્યો જાય, અને પછી જે અહંકાર રહ્યો તે પણ શાંત બની જાય, પછી બધું શાંત શાંત અને શાંત જ થઈ જાય. એવી શાંત અવસ્થાને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે. એટલે ધ્યાનની આખી એ પ્રક્રિયા ભગવાન કૃષ્ણના શબ્દ પ્રયોગને જો મહત્વનો માનીએ તો ઉપરામ થવાની પ્રક્રિયા છે. ઉપરામ, ભગવાને ઉપરામ શબ્દનો પ્રયોગ ગીતાના 6th અધ્યાયમાં કર્યો. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, યોગ સેવયા, યોગનું સેવન કરતા કરતા, યત્ર જે ભૂમિકામાં જે અવસ્થામાં ચિત્તમ ઉપરમતે, ચિત્તનું ઉપરામતા થઈ જાય છે, ચિત્ત ઉપરામ બની જાય છે, ચિત્ત શાંત બની જાય છે, એવી અવસ્થા છે તે યોગની અવસ્થા છે. અને તે અવસ્થા દરમિયાન શું થાય છે તો ભગવાન આગળ પર કહે છે, તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ. હે અર્જુન, આને તું યોગ જાણજે. કોને? તો ભગવાન કહે છે દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ. દુઃખોનો જે સંયોગ થયો છે જીવને તેનો વિયોગ થઈ જાય, એટલે કે સંપૂર્ણ સુખનો અનુભવ થઈ જાય, તે જ યોગ છે એમ તું સમજી લેજે. તો દુઃખનો સંયોગ શા માટે થયો છે જીવને? મહર્ષિ પતંજલિ પોતાના યોગ દર્શનમાં લખે છે કે દુઃખનો સંયોગ જીવને અવિદ્યાને લીધે થયો, તસ્ય હેતુ રવિદ્યા. આવું સૂત્ર મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં લખે છે, તસ્ય હેતુ રવિદ્યા, તસ્ય હેતુ હું અવિદ્યા, એનું કારણ અવિદ્યા છે. અવિદ્યા એટલે શું? અવિદ્યા વિશે આપણા મોટા મોટા વિદ્વાનોની અંદર પણ જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે. વિદ્વાનો પણ અવિદ્યા શું તે સ્પષ્ટ રીતે સમજાવી શકતા નથી કેટલીક વાર. પણ અવિદ્યાનો સાધારણ અર્થ જ આપણે લઈએ શબ્દ પ્રમાણેનો તો સમજાય છે. વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, ગીતાના 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, હે અર્જુન, જેટલી પણ વિદ્યાઓ છે એમાં અધ્યાત્મ વિદ્યા મારું સ્વરૂપ છે. તો વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા, અને અવિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા નહીં, અધ્યાત્મ વિદ્યા સિવાયની બીજી વસ્તુઓ. તો અધ્યાત્મ વિદ્યા સિવાયની જે વસ્તુઓ છે તે માનવને પોતાની જાતને જાણવામાં મદદ કરતી નથી. એ વિદ્યાઓ બીજું બધું જણાવે. તમે જીઓલોજી ભણો, ભૂસ્તર શાસ્ત્ર, તો જમીનની અંદર જે ખનિજ દ્રવ્યો છે તે વિશે તમે જાણી શકો, તેની માહિતી તમને મળી શકે. જો તમે આકાશની અંદર શું છે, તારાઓની ગતિ કેવી છે, ગ્રહોની સ્થિતિ કેવી છે તે વિશે જો તમે જાણવા માંગતા હો તો ખગોળ શાસ્ત્ર ભણો, તો તમે તે વિશે બધું જાણી શકશો અને તમને માહિતી તે વિશેની મળી શકશે. જો તમે સમુદ્રની અંદર શું છે તે વિશે જાણવા માંગતા હો તો તેનો અભ્યાસ કરો, તો તે પદાર્થોને તમે જાણી શકશો. પરંતુ આ બધી વિદ્યાઓ દ્વારા તમારી પોતાની અંદર શું છે તે તમે જાણી શકશો. આકાશમાં શું છે તે જાણી શકશો, પાતાળમાં શું છે તે જાણી શકશો, પાણીની અંદર શું છે તે જાણી શકશો, પૃથ્વીના પેટાળમાં શું છે તે જાણી શકશો. પણ મારી પોતાની અંદર શું છે તે હું જ્યાં સુધી જાણી શકું નહીં ત્યાં સુધી મારું જ્ઞાન સંપૂર્ણ કેવી રીતે થઈ શકે, અને ત્યાં સુધી હું કેવી રીતે શાંતિને પામી શકીશ. માણસ બહારનું જાણવા માંગે છે, એની સાથે સાથે પોતાને જાણવાની પણ ઈચ્છા રાખે કે હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, અને એટલા માટે યોગની સાધના કરે છે. તો અધ્યાત્મ વિદ્યા દ્વારા જ માનવ પોતાની જાતને જાણી શકે છે, માનવ પોતાની જાતનો અનુભવ કરી શકે છે. તો પોતાની જાતને ન જાણવી તે અવિદ્યા છે, અને પોતાની જાતને જાણવી તે વિદ્યા છે. બસ આટલો જ અવિદ્યાને વિદ્યાનો અર્થ થાય. અવિદ્યા એટલે નોટ નોઈંગ ધી સેલ્ફ. અ વિદ્યા, અ નોટ નોઈંગ, અને વિદ્યા ધી સેલ્ફ, પોતાની જાતને ન જાણવી તે અવિદ્યા છે. તો પોતાની જાતને ન જાણવી તે જ દુઃખનું કારણ છે. મહર્ષિ પતંજલિ આમ કહે છે, તસ્ય હેતુ અવિદ્યા, આ દુઃખનું કારણ છે અવિદ્યા, પોતાની જાતને ન જાણવી. અને સુખનું કારણ શું, તો એ જ વાક્યને ઉલટાવીને વિચારીએ કે સુખનું કારણ પોતાની જાતને જાણવી તે છે. પોતાની જાતને જાણવી એટલે પરમાત્માને જાણવા. પોતાની જાત પરમાત્માથી તો જુદી નથી, જેમ એક તરંગ સિંધુથી તો જુદો નથી, એવી રીતે પોતાની જાત વિશાળ પરમાત્મા જે વિશ્વવ્યાપક છે, જેની અંદર આપણી પોતાની જાત છે જીવરૂપે આત્મા રૂપે, તે પરમાત્માથી કઈ સર્વથા તો પૃથક છે જ નહીં. પરમાત્મા સિવાય તો એનું અસ્તિત્વ સંભવી શકતું નથી. એટલે પોતાની જાતને જાણવી કહીએ, પરમાત્માને જાણવા કહીએ, બધું એક જ છે. તો પરમાત્માને જાણવાથી સુખ સાંપડે, પરમાત્માને ન જાણવાથી દુઃખના દાવાળની અંદર માનવને દગ્ધ બની જવું પડે છે. અશાંતિના ઓળાઓ જીવનમાં ઉતરે, ભેદભાવ જીવનમાં પેદા થાય, મોહ પણ પોતાને ન જાણવાથી જ પેદા થાય છે. મોહ પોતાને ન જાણવાથી પેદા થાય. જો પોતાને કોઈ જાણી લે તો મોહ એને પેદા થતો જ નથી. સુખદેવજી જ્યારે ચાલતા હતા, શ્રીમદ ભાગવતના આરંભમાં મહર્ષિ વ્યાસે વર્ણન કર્યું છે. મહર્ષિ વ્યાસ મહાન વિદ્વાન, મહાન પંડિત તે જમાના, અને છતાં પણ પોતાના સુપુત્ર સુખદેવજીને વંદન કરે છે, પ્રણામ કરે છે. બોલો કોણ આવું કરી શકે? પોતાના પિતા છે, પોતે વિદ્વાન પણ છે, છતાં પણ એ સમજે છે કે મારો પુત્ર ભૌતિક રીતે, સાંસારિક રીતે મારો પુત્ર છે, પણ આત્મિક રીતે યોગ્યતાની દ્રષ્ટિએ મારા કરતા ઘણો આગળ છે, એટલે મારે વંદન કરવું જોઈએ. બીજાને તો સંકોચ થાય કે મારો છોકરો એને વળી મારે નમસ્કાર કરવાનો, કે મારી છોકરી એને વળી મારે પગે લાગવાનું હોય, કે એને મારે કંઈ કરવાનું હોય આ પ્રમાણે. પણ મહર્ષિ વ્યાસની આ સ્થિતિ છે. મને માતાજીનું સ્મરણ થાય છે કે જ્યારે હિમાલયની અંદર મારે જવાનું થયું, અને કોઈ કોઈ વાર હું ગુજરાતમાં આવતો હતો ત્યારે ત્યારે માતાજી તો ઘેર રહેતા હતા, એ કઈ મારી સાથે રહેતા નહોતા. પાછળથી 30 વર્ષ સુધી નિરંતર મારી સાથે રહ્યા,
એમને ઘરની કોઈ પણ જવાબદારી નહોતી. મેં કહ્યું તમે મારી પાસે આવીને રહો શાંતિથી. તો 30 વર્ષ રહ્યા. પરદેશમાં પણ હું એમને લઈ ગયો. જયારે જયારે મારે પરદેશ જવાનું થયું, 2 વાર અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, તો 4-4 મહિના સુધી એમને સાથે જ લઈ ગયો કે મારી સાથે જ રહો, તમે જુઓ આનંદ આવશે, સત્સંગ થાય છે. પણ એ પહેલા જયારે ઘેર રહેતા અને હું કોઈ કોઈ વાર ઘેર જતો થોડા દિવસ માટે, તો મને યાદ આવે છે કે મારે નીકળવાનું હોય તો ચંદન લગાડે મારા કપાળ, ફૂલની માળા પહેરાવે. એ વખતે તો ફૂલો મળે જ નહીં. ગામડું બહુ નાનકડું અમારું, ત્યાં તો ફૂલ મળે જ નહીં. એટલે અમારા ગામથી લગભગ 2-3 ગાંવ દૂર એક બીજું નાનું ગામ હતું, ત્યાં એક માળી રહેતો હતો, તે ફૂલનો બગીચો કરતો હતો. એને આપણે કહીએ તો લગ્ન પ્રસંગ કે બીજા પૂજા પ્રસંગો હોય ત્યારે ફૂલો અથવા ફૂલની માળાઓ લઈને આવે, તો એને પહેલેથી કેવડાવવું પડતું. એટલે માળી આવે અને પછી એ ફૂલની માળા લે, અને માતાજી મને ફૂલની માળા ચઢાવતા પહેરાવતા. તો ગામડાના ઘણા માણસો કોઈ કોઈ ટીકાખોર હોય તે માતાજીને કહે કે તમે આવું કરો છો એટલે જ આ એમાં લઈ જાય છે, ઘેર રહી શકતા. તો કે તમે જાઓ ને તમને પણ માળા અમે પહેરાવી, જોઈએ જઈ શકતા હો. તો માળાનું કારણ નથી, પણ હવે જાય છે વૈરાગ્યને લીધે. તો વચ્ચે આવું એ પણ નકામું છે, વચ્ચે આવીશ તો પણ જશે, નહીં આવીશ તો પણ જશે. માટે સારું કામ કરે છે. આપણે બીજા સંતોનું સન્માન કરીએ છીએ. આપણા ગામમાં આવે છે કાશાય વસ્ત્રધારી બીજા સંતો, તો ભિક્ષા માટે નિમંત્રણ આપીએ છીએ. લાંબા થઈને અથવા ટૂંકા થઈને પગે લાગીએ છીએ અને એમને કોઈ પણ પ્રકારની ભેટો ધરીએ છીએ અને એમની પ્રશસ્તિ કરીએ છીએ. તો આ તો આપણા ઘરની અંદરની વાત છે, આપણા કુટુંબની અંદરની, ગામની વાત છે. જેને આપણે નજરે જોઈએ છીએ, બીજા સંતોના તો સમગ્ર જીવનને નજરે જોઈ શકતા નથી. બીજા સંતો તો આવે તો 15 દિવસના પ્રવચન, 10 દિવસના પ્રવચન, અઠવાડિયાના પ્રવચન, મહિનાના પ્રવચન, તેટલા વખત માટે જ જોવાનું મળે. અને તે પણ કલાક, 2 કલાક, 3 કલાક, કથા ચાલતી હોય, પ્રવચન ચાલતા હોય, તેટલા વખત પૂરતું જોવાનું મળે જાહેર રીતે. પણ જે આપણા ઘરમાં જન્મે છે, જે આપણા ગામમાં રહે છે, તેને ચારે તરફથી આપણે જોઈએ છીએ. એ જન્મે છે ત્યારથી એની ક્રિયાઓને જોઈએ છીએ, પ્રવૃત્તિઓને જોઈએ કે શું કરે છે, કેવી રીતે મોટા થયા, ક્યાં ભણ્યા, કેટલું ભણ્યા, ન ભણ્યા, કેમ ન ભણ્યા, કેવો વૈરાગ્ય થયો, શું પ્રસંગ બન્યો, કે વૈરાગ્ય થયો, કેમ હિમાલય જવાનું થયું, ન જાત તો ન ચાલત, ત્યાં જઈને શું કરે છે, અહીં રહીને શું કરતા હતા. આ બધું આપણે નજદીકથી જોઈ શકીએ તો પછી શા માટે આપણે એમની પ્રશંસા ન કરીએ. જેમને નજદીકથી જોઈએ છીએ એમના પ્રત્યે તો વધારે પ્રેમ આપણને થાય. જે એમની અંદર યોગ્યતા હોય તો માતાજી આ રીતે ફૂલની માળા પહેરાવતા હતા, હજુ પણ મને યાદ આવે. અને એ પરંપરા એમણે જીવનના છેવટ સુધી ચાલુ રાખી. છેવટ સુધી મારી સાથે રહેતો પણ જ્યારે જ્યારે બેસતું વરસ આવે અથવા જન્મદિવસ મારો આવે 15 ઓગસ્ટનો, ત્યારે ત્યારે ફૂલોને મંગાવી રાખે પહેલેથી, અને ત્યારે ત્યારે પાછા કપાળમાં ચાંદલો કરી વહેલી સવારે સ્નાનાદિથી પરવારી અને મને પુષ્પો અર્પણ કરે કે માળા પહેરાવે. કો આની કાંઈ જરૂર નથી. તો કે ના, જરૂર હોય કે ન હોય પણ કરવું જ જોઈએ ને. સારું કામ છે તે તો કરવું જ જોઈએ ને, સારું કામ આપણે છોડવું ના જોઈએ. તો મહર્ષિ વ્યાસ આ દ્રષ્ટિથી જો જોઈએ તો આપણને સમજાય છે કે સુખદેવજીની પ્રશંસા કરે, પોતાના પુત્ર છે છતાં પ્રશંસા કરે, કારણ કે જાણે છે કે મારા કરતા વધારે આગળ છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. મહર્ષિ વ્યાસ લખે છે મુનિમ આનતઃ અસ્મિ. આ જે મુનિ છે સુખદેવ, એમને આનતઃ અસ્મિ, માથું નીચું નમાવીને પ્રણામ કરું છું. કેવા સુખદેવજી? તો કે છે સર્વભૂત હૃદયમ, સર્વભૂતોના હૃદય જેવા છે. હૃદયમાં તો ભગવાન રહે છે, તો જે ભગવાન સ્વરૂપ બની ગયા છે, જેમના હૃદયમાં નિરંતર ભગવાન વસે છે એવું જે અનુભવે છે, તેવા જે સુખદેવજી છે તેમને હું પ્રણામાંજલિ પ્રદાન કરું છું. જેમને ઉપનયન સંસ્કાર હજુ આપવામાં આવ્યા નથી, ઘણી નાની ઉંમર છે ત્યારે સંસાર અસાર છે, સંસારના સંપૂર્ણ વિષયો પણ માનવને સુખી કરી શકતા નથી. આવું જ્ઞાન થવાથી જે ઘર ત્યાગ કરીને પરમાત્માનો અનુભવ કરવાને માટે નીકળી ગયા છે એવા જે સુખદેવજી છે તેવા મુનિને, મુનિ એટલે મનન કરનારા, આત્માને અનાત્માનું મનન કરનારા, ચિંતન કરનારા એવા જે પુરુષ છે તેમને હું પ્રણામ પ્રદાન કરું. ચાલતા જતા હતા સુખદેવ, પણ અખંડ પરમાત્માના ધ્યાનની અંદર મગ્ન હતા. નાનપણથી સુખદેવજી અધ્યાત્મ વિદ્યામાં પ્રતિષ્ઠિત હતા, અખંડ પરમાત્માની અનુભૂતિ કરતા હતા, જન્મજાત યોગી હતા સુખદેવજી. એટલે ધીરે 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 ચાલ્યા જ કરતા. ચાલતા ચાલતા શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ લખે છે કે એક ઠેકાણે જલાશય આવ્યું અને જલાશયની અંદર કેટલીક સુકુમારિકાઓ સ્નાન કરતી હતી. એમને કંઈ ખબર જ ન પડી, સુખદેવજી ત્યાંથી પસાર થઈ ગયા. મહર્ષિ વ્યાસ તેમની પાછળ પાછળ સુખદેવજીને પાછા વાળવા માટે હે પુત્ર હે પુત્ર હે સુખદેવ હે સુખદેવ એમ કરતા કરતા પાછળ ચાલતા હતા. તેમને જોઈને આ સુકુમારિકાઓ જે જલાશયમાં સ્નાન કરતી હતી એમને સંકોચ થઈ ગયો. એટલે કોઈકે પોતાના વસ્ત્રો પહેરવા માંડ્યા ને કોઈ પાણીમાં બેસી ગયું. વ્યાસે બધું જોયું, વ્યાસ ઉભા રહ્યા, તરત એમણે પૂછ્યું કે આમ કેમ? આ મારો નાનકડો યુવાન સુપુત્ર સુખદેવ હમણાં જ પસાર થયો, તેમને એને જોઈને તમને કોઈ પણ પ્રકારનો સંકોચ થયો નહીં અને મને જોઈને તમને સંકોચ થાય છે. સ્ત્રીઓમાં એક બહુ જ વિચક્ષણા હતી, સુવિચારશીલ હતી. એણે તરત મહર્ષિ વ્યાસને કહ્યું કે જુઓ, ખોટું ના લગાડતા, તમે વિદ્વાન ખરા, પંડિત ખરા, શાસ્ત્રવિદ ખરા, પણ હજુ તમે ભેદભાવનું દર્શન કરો છો. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ભેદભાવનું દર્શન કરો, અને જ્યાં સુધી ભેદભાવનું દર્શન કરો છો ત્યાં સુધી તેની સારી નરસી પ્રતિક્રિયા તમારા પર થવાની છે, એટલે અમને સંકોચ થાય છે. પણ આ તમારા સુપુત્ર સુખદેવની જે તમે વાત કરી તે તો અભેદભાવનું દર્શન કરે છે, અભેદભાવમાં પ્રતિષ્ઠિત છે. એને આ પુરુષ છે આ સ્ત્રી છે એવું લાગતું જ નથી, એ તો પ્રભુના જ દર્શન સર્વત્ર કર્યા કરે છે. આગળ પણ ભગવાન, પાછળ પણ ભગવાન, જુદા જુદા સ્વરૂપના રૂપમાં એને ભગવાન જ લાગ્યા કરે, ભગવાન સિવાય કઈ દેખાતું જ નથી. પછીથી શું હવે એને આપણે કહેવાનું છે? હમણાં અમારા પ્રવચનો ચાલતા હતા થોડા વખત પહેલા રાજપીપળામાં, બહુ સારું સ્થળ છે, લોકો પણ બહુ ભાવિક છે. તો ત્યાં આગળ જેમને ત્યાં મેં ઉતર્યા હતા એ બેને એકવાર મને શાંતિથી હસતા હસતા વાત કરી, મને કે યોગેશ્વરજી, આ કોઈ સ્ત્રી આપની સાથે રહે તો આપને કઈ સંકોચ ના થાય? આપણા કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ નથી થતો? મેં કોઈ ના નથી થતો, માતાજી રહેલા હતા 30 વર્ષ એટલે પ્રેક્ટિસ પડેલી છે, નથી થતો. અને તમે જેને સ્ત્રી માનો છો એને હું સ્ત્રી નથી માનતો, આટલો જ ભેદ છે મારા માને તમારા. તમે સ્ત્રી માનો છો કારણ કે તમે એના બહારના કલેવરને જુઓ છો, બહારના શરીરને જુઓ છો, બહારના કપડાને જુઓ છો, એટલે સ્ત્રી છે એવું તમને લાગે છે. જ્યારે હું કેવલ બહારના કપડાને, બહારના કલેવર અથવા શરીરને જોવાને બદલે એની અંદર જે પ્રકાશ છે પરમપિતાનો તેને અનુભવું છું, એટલે જ્યારે પણ હું જોઉં છું ત્યારે જગદંબા છે એમ જ માનું છું, માં ભગવતી છે એમ જ સમજુ છું, માં ત્રિપુરા સુંદરી છે એમ જ માનું છું. નાનપણથી જ મને આવી ટેવ પડેલી છે. એટલે જેને તમે સ્ત્રી કહો છો તેને હું સ્ત્રી કહેતો જ નથી, ગણતો જ નથી, એટલે મારે માટે આ સમસ્યા આવતી જ નથી. તો ભગવતી, માં ભગવતી હોય, માં ત્રિપુરા સુંદરી હોય તો એનું દર્શન કોને ના ગમે, એની સન્નિધિ કોને ન ગમે? હું તો આ રીતે માનું છું, મારી આખી દ્રષ્ટિ જ બદલાયેલી છે, મારી આખી વૃત્તિ જ બદલાયેલી છે, મારી આખી ભાવના જ બદલાયેલી છે, અને એને લીધે મારી પ્રવૃત્તિ પણ પરિવર્તિત થયેલી છે, એટલે કઈ જ વાંધો નહીં. ત્યારે બેન સમજી ગયા, કોલેજમાં ભણતા હતા, મને કે અમારી સ્થિતિ એવી ક્યારે થશે? થઈ જશે, પહેલા તમે સમજી જાઓ વાતને, જો બુદ્ધિપૂર્વક સમજી જશો અને પ્રયત્ન કરશો તો ધીરે ધીરે તમારી પણ એવી સ્થિતિ થઈ જશે. અત્યારથી જ પ્રેક્ટિસ પાડો એને માટે. અત્યારથી પ્રેક્ટિસ પાડો, જીવનને પવિત્ર કરવાની પ્રેક્ટિસ, અને જેને પણ જુઓ તેને જોયા પછી મનોમન તે પરમાત્માનું સ્વરૂપ છે એવું યાદ કરવાની પ્રેક્ટિસ, અને મનોમન એને પ્રણામ કરવાની પ્રેક્ટિસ. મને કે મનોમન પ્રણામ કરીએ? ન કોઈ જરૂર, જો બહારથી કરશો તો ઘણીવાર ઝઘડા પેદા થઈ જશે. અમે ચાલતા હો ઘરમાં ને ઘરની બહાર, અને બહાર આમ પ્રણામ કરતા 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 ચાલો બધાને કે ભગવાનનું રૂપ, ભગવાનનું રૂપ ન કરે નારાયણ. અને કોઈ ઘરના એવા માણસો વિચિત્ર હોય તો ગાંડાની હોસ્પિટલમાં લઈ જવાના વિચારો કર્યા, ત્યાંનું ભેજું ચસકી ગયું કે શું ચસકી. એટલે મનોમન, તમે મનોમન કરતા કરતા આગળ ચાલો તો તમને જીવનમાં આનંદ આવશે. પછી કોઈ વિકારો નહીં થાય, કોઈ વાસના નહીં થાય, કશું નહીં થાય, કારણ કે તમે પ્રભુના રૂપને જોવાની ટેવ પાડશો ને જીવનની અંદર, એટલે આનંદ આનંદ થઈ જશે સંસારની અંદર. તો કે આ એ કરવા જેવું ખરું. પણ અઠવાડિયામાં જ મને પાછા મારી પાસે આવ્યા બેન, મને કે બે છોકરાના માગા છે, કયા છોકરાને સ્વીકારવું? લોકો આ ત્રણ ચાર દાડા પહેલા તો કઈ આમ જુદી વાત કરી હતી, મેં જુદું બતાવ્યું હતું, આ પાછું માગાઓનું ક્યાંથી નીકળ્યું? તમે કોઈ એ લાઈન પર ચાલ્યા જાઓ. જો તમે આવું જેવાની ટેવ પાડશો તો પછી આ પ્રશ્ન નહીં પેદા થાય. એ તપશ્ચર્યાની પછી દિશા છે, એ ભક્તિની દિશા છે, એ પછી વીતરાગ બનવાની દિશા, એ સ્થિતપ્રજ્ઞ થવાની દિશા. વાર લાગશે, એકલું સાંભળવાથી કંઈ થઈ જવાય છે? ઘણો વખત લાગશે એને માટે. પણ વિચારો તમારા સારા છે, સારી વાત છે, માર્ગે આગળ ચાલો. સુખદેવજીની આ ભાવના, મહર્ષિ વ્યાસ સમજતા હતા, પોતાના પુત્રને તો સમજે જ નહીં. કે હા બરાબર છે, મારામાં ભેદભાવો પેદા થાય છે, હું હજુ ચરાચર જગતના બધા જ પદાર્થોમાં પરમાત્મા રમી રહ્યા છે એ હું સમજું છું મનથી, પણ એ અનુભવની અંદર મારી સ્થિતિ અખંડ રહેતી નથી. પણ સુખદેવજીની સ્થિતિ તો અખંડ રહે છે. એટલે પેલી કન્યાએ કહ્યું કે એટલા માટે અમને કોઈ પણ પ્રકારનું સંકોચ જેવું થતું નહીં. સુખદેવજી ચાલ્યા ગયા તો ચાલ્યા ગયા, એને એમ હતું પણ નહીં કે ગયા કે ના ગયા, કોણ સ્નાન કરે છે કોણ નથી કરતું કઈ ખબર જ નહોતી. એ તો પ્રભુના પ્રેમમાં એટલા બધા મગન હતા, પ્રભુના સ્મરણમાં એટલા બધા ડૂબેલા હતા કે ચાલે છે કે નથી ચાલતા એનો પણ એને સ્મરણ નહોતું. ચાલ્યા જ કરે છે તો ચાલ્યા જ કરે છે, મન ચાલતું નથી શરીર ચાલ્યા કરે છે, મન ભગવાનની પ્રદક્ષિણા જ કર્યા કરે છે, મન ભગવત દર્શનના આનંદમાં દિવ્ય આનંદમાં ઓતપ્રોત બને છે. આ સ્થિતિ એમની થઈ. તો ઉપનિષદના ઋષિ કહે છે કે જેની આવી સ્થિતિ થાય, જે પોતાની અંદર રહેલા અને બહાર રહેલા પરમાત્માનું દર્શન કરવાની ટેવ પાડે એને પછી મોહ થાય જ. શરીરને જે જુએ ને મહત્વ પ્રદાન કરે, અને શરીરને મહત્વ પ્રદાન કરવાની સાથે સાથે જે આત્માને ભૂલી જાય તેને શરીરનો મોહ થઈ શકે. પણ જે આત્માને જ યાદ રાખે ને શરીરને પ્રાધાન્ય પ્રદાન કરે જ નહીં એને શરીરનો મોહ થઈ શકે નહીં, સંભવી શકે નહીં. એને પછી ભય લાગી પણ ન શકે, કારણ કે ભય કોનો લાગવાનો છે? જેનો ભય લાગે છે તે સ્વરૂપમાં પણ ભગવાન જ વિદ્યમાન છે, પરમાત્મા જ છે. તો પછી ભય શા માટે? કોનો ભય, કોનો ધિક્કાર, કોનો તિરસ્કાર, કોને માટે શોક? પરમાત્મા ચરાચર જગતની અંદર જ્યારે રમી રહ્યા છે ત્યારે કોણ મિત્ર કોણ શત્રુ, બધું પરમાત્મામય જ છે. આવી સમતાની અવસ્થા આપોઆપ સાધકને પ્રાપ્ત થઈ જાય છે જો એ સાધક અખંડ રીતે ભગવત દર્શન કરવાની ટેવ પાડતો હોય તો. ભગવાન સૌમાં છે એવું સૌથી પ્રથમ માનસિક રીતે સમજે, અને પછી વ્યવહારિક રીતે પણ એને જીવનમાં ઉતારવા માટેની કોશિશ કરે તો એ મોહમાંથી શોકમાંથી બધામાંથી મુક્તિ મેળવે છે. એટલે ઉપનિષદો કહે છે તત્ર ક મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ, એકત્વમ અનુપશ્યતઃ, એકત્વમ એક જ પરમાત્મા જે સર્વમાં વ્યાપક છે તેને અનુપશ્યતઃ, એનો જે અનુભવ કરે છે એનું જે દર્શન કરે છે એને કહા મોહ ક શોક. મોહ ને શોક કેવી રીતે હોઈ શકે? મોહ ને શોક એના જીવનની અંદર સંભવી શકે નહીં, એને ભય પણ લાગી શકે નહીં, કોઈ પણ પ્રકારનો ધિક્કાર એ કોઈને માટે કરી શકે નહીં. પવિત્રતમ પ્રેમનો પ્રવાહ જેના પ્રાણની અંદરથી નીકળી અને સમસ્ત સંસાર તરફ વહેતો ચાલે એનું જીવન નિર્મળ અથવા પવિત્ર બને. ત્યાં વાસના પણ છે, વાસના છે ત્યાં માલિકીની ભાવના પણ છે, એને ભોગવવાની ઈચ્છા પણ છે. ભોગવવાની ઈચ્છા છે, સંતોષાય તો વધતી ચાલવાની છે, પાછી નક્કી સમજજો, વધતી ચાલવાની છે. એટલે દુઃખ જ છે, અસંતોષ જ છે. અને જેની અંદર ભોગની ભાવના છે, મોહ છે, તે પદાર્થ મળ્યો નહીં તો પણ દુઃખ છે, તો પણ ઉપાધિ છે, તો પણ વેદના છે. એટલે પોતાની જાતને ન જાણવી અને વિષયોની અંદર અટવાઈ જવું એ દુઃખનું કારણ છે, જે મહર્ષિ પતંજલિ કહે છે યોગ દર્શનમાં, એ સંપૂર્ણ સાચું આપણને લાગે છે. અને પરમાત્માને જોવા, આત્મદર્શન કરતા શીખવું, એ મોહમાંથી નિવૃત્ત થવાનો, કામમાંથી નિવૃત્ત થવાનો, ક્રોધાદિમાંથી નિવૃત્ત થવાનો, નિર્ભય બનવાનો અક્ષીર અમોઘ ઉપાય છે, એ પણ એટલું જ સાચું છે. તો ભગવાન કહે છે કે આ યોગ છે. સર્વ પ્રકારના દુઃખો જે પોતાની જાતને અથવા પરમાત્માને ન જાણવાથી પેદા થાય છે, આ સમાધિ દશામાં યોગનો અભ્યાસ કરતા કરતા એ પરમાત્માનો સાક્ષાત્કાર સુલભ બની જાય છે. એટલે મોહની નિવૃત્તિ થઈ જાય છે, અને મોહની અથવા વાસનાઓની નિવૃત્તિ થવાથી પરમાત્માનો અનુભવ પોતાની અંદર અને બહાર સહજ બની જાય છે, અને એને લીધે સાધક શાંતિના સરોવરમાં સ્નાન કરે, ઉપરામ બની જાય છે મન, ઉપરામ બની જાય છે બુદ્ધિ, ઉપરામ બની જાય છે ચિત્તની વૃત્તિ, બાહ્ય વિષયોમાંથી, શરીરમાંથી, સમયમાંથી, દેશમાંથી, કાળમાંથી, અહંકારમાંથી પણ, અને છેવટે પરમાત્મામાં ડૂબી જાય છે. એટલે ભગવાન કહે છે ઉપરામ બની જાય છે, યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, યોગ સેવયા. મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં લખે છે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, યોગ છે તે ચિત્તની વૃત્તિનો નિરોધ છે. ભગવાન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં એનું જ જાણે કે ભાષ્ય કરતા હોય તેમ લખે છે યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ. મહર્ષિ પતંજલિ ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે, યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, ભગવાન આ ચિત્ત શબ્દનો પ્રયોગ કરે છે. યત્રો પરમતે ચિત્તમ, મહર્ષિ પતંજલિ નિરોધ શબ્દનો પ્રયોગ કર્યો, ભગવાન નિરોધ શબ્દનો પ્રયોગ કરે છે અહીંયા આગળ છઠ્ઠા અધ્યાયમાં. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ, મહર્ષિ પતંજલિ યોગ શબ્દનો પ્રયોગ કર્યો, ભગવાન યોગ શબ્દનો પ્રયોગ ફરી કરી રહ્યા, યોગ સેવયા. તો જયારે મનની વૃત્તિ ઉપરામ થાય, ધ્યાન કરતા કરતા, જપ કરતા કરતા શરીરનું ભાન બધું એ ચાલ્યું જાય, કઈ જ ખબર નથી. હવે શરીરને તમે હલાવો તો પણ એને ખબર નથી, એ શરીરને કોઈ ઉપાડીને ચાલ્યું જાય તો પણ ખબર નથી. જ્યાં સુધી એને ભાન નહીં આવે ત્યાં સુધી ખબર નથી. એક ભાઈએ મને કહ્યું, યોગેશ્વરજી જો આવું હોય તો હમણાં અમારે ધ્યાન કરવું નથી, જગાય જ નહીં, તો આ તો ઉપાધિ બધી. એવું નથી, તમારે નહીં જાગવું હોય તો એ જાગશું. સૌથી પ્રથમ તો આ રીતે ભગવાનનું ધ્યાન ધરતા ધરતા, નામ જપ કરતા કરતા તમારી અંદર ડૂબવાનું કામ જ અઘરું છે, વર્ષો લાગશે આમાં. તો મેં કહ્યું અત્યારે શી સ્થિતિ છે, જપ કરો છો? તો કે કોક વાર કરીએ ને કોક વાર ના કરીએ. કોઈ ધ્યાનમાં બેસો છો? તો કે કોક વાર દિવાળી જેવું હોય તો બેસીએ, નહીં તો ના બેસીએ. તમે કે એ વખતે મન લાગે છે તમારું? તો કે બે મિનિટ લાગે ને પાંચ મિનિટ આગું પાછું થતું જાય. તમે કોઈ આ સમાધિના લક્ષણ છે? ઘણા વખત વર્ષો લાગશે તમને, તો જન્મો કદાચ લાગી જાય. જો આમ ને આમ ગોકળ ગાયની ગતિથી આગળ ચાલશો તો ઘણો ટાઈમ થઈ જશે, ઝડપ કરશો તો બહુ જલ્દીથી આગળ ચાલ્યા જશો. એટલે તમારે શંકા રાખવાની જરૂર નથી, ભય રાખવાની જરૂર નથી કે ભાન ભૂલી જઈશું તો જાગશું કે. અને જે ભાન ભૂલી જાય છે તેમને પણ આ ચિંતા રહેતી, એમને ભગવાન જગાડે છે. જગતમાં તમને જેણે મોકલ્યા એને એમ લાગતું હોય કે તમને જગાડવા જરૂરી છે તો જગાડશે, અને જો જગાડવા જરૂરી નથી એમ એને લાગશે કે તમારા બધા ઋણાનુબંધો હવે પૂરા થઈ ગયા, તમારા કર્મ સંસ્કારો હવે, કર્મ બંધનો પણ પૂરા થઈ ગયા, હવે તમે જાગો તો કઈ જરૂરી નથી, એવું જો ભગવાનને લાગશે તો તમને પાછા બોલાવી લેશે. તોય શું ચિંતા છે, શોક છે? પણ વધારે ભાગે સાધક જાગે છે, કારણ કે બધા જ આમ ઊંઘે સમાધિમાં ચાલ્યા જાય અને પછી આપણે તપાસવા જઈએ તો કઈ જીવનની નિશાની દેખાય જ નહીં. નાડી પણ ચાલતી ન દેખાય, શ્વાસ પણ ચાલતો ન દેખાય, છાતીના ધબકારા પણ બંધ પડી જાય, અને જેમ જેમ વખત વીતે તેમ તેમ શરીર પણ એક સરખી અવસ્થામાં રહે જ નહીં, વાંકું ચૂકું થઈ. આવું જો થઈ જાય તો પછી આપણે ડાક્ટરને બોલાવીને તપાસ કરાવીએ કે શું છે આમાં, જીવે છે કે મરે છે. ડાક્ટર કે ખલાસ. જો બધાનું આવું થાય તો પછી કહેનાર કોણ રે? કોઈ કહેનારા પણ જોઈએ કે નહીં? લંડન બધા જાય, લંડન જઈને પછી ત્યાં જ વસી જાય, ભારતમાં આવે જ નહીં, ત્યાંથી કાગળ પણ લખે નહીં, ટેલિફોન પણ કરે નહીં, ટેલિગ્રામ પણ કરે નહીં. તો પછી લંડનમાં શું છે તેની જાત માહિતી કોણ પૂરી પાડે? બધા ત્યાં જ રહે. બધા જો સમાધિમાં જ ચાલ્યા જાય તો સમાધિનો આનંદ કેવો, એ દરમિયાન શું અનુભવો થાય, બહાર આવીને વર્ણન કોણ કરે પછીથી? અને વર્ણન ન કરે તો સાધકોને પ્રેરણા કેવી રીતે મળે? સાધકોને પથ પ્રદર્શન કોણ પૂરું પાડે? જે કાચા સાધકો, શરૂઆતના સાધકો હોય, શંકા કુશંકાથી ભરેલા, એમને શંકા કુશંકા રહિત અનુભવના આધાર પરનું જ્ઞાન કોણ પૂરું પાડે? એટલે ભગવાન પોતાના ભલાને માટે પણ આ લોકોને જગાડે છે. પોતાનો ધંધો ચાલવો જોઈએ ને જગતની અંદર, ઘરાકો વધવા જોઈએ ને. કોણ વધારે એજન્ટો? આજ વધારે બધા એજન્ટો. મારી પાસે એક એજન્ટ આવ્યો, મને કે યોગેશ્વરજી આ લેવા જેવું. મેં કહું છે શું? તો કે હું એજન્ટ છું. શેના એજન્ટ? તો કે ઈંડાનો એજન્ટ. ઈંડાના એજન્ટે મારે કઈ કામ છે? તો કે તમારે તાકાતની બહુ જરૂર, હમણાં માંદા પડીને ઉઠ્યા છો, પ્રવચન બહુ સારા થાય, રોજના ચાર ચાર જો ખાવા માંડો. તો મને તમે કામ લાગે એવા નથી. આ તમારી એજન્સી બીજાને કદાચ કામ લાગે, મને કામ લાગે. તો કે મારી ફરજ છે, મહાત્મા જાણીને આવ્યો, મારી ફરજ છે. કારણ કે તમે લોકોનું હિત કરો તો વધારે શક્તિ હોય તો સારું. મેં કહું મારામાં આના કરતા જ વધારે શક્તિ છે ભર પ્રભુની દયાથી, તો પછી આ બધું ખાવાની મારે કઈ જરૂર. મારી અંદર જે શક્તિ છે એ સદ વિચારોની શક્તિ છે, મારી અંદર જે શક્તિ છે તે સદભાવોની શક્તિ છે, મારી અંદર જે શક્તિ છે એ સત્કર્મની શક્તિ છે, મારી અંદર જે શક્તિ છે એ દૈવી સંપત્તિની શક્તિ છે, અને મારી અંદર જે શક્તિ છે એ ભગવાનને સમર્પિત થવાની શક્તિ છે, અને ભગવાનની થોડી ઘડી જે કૃપા છે તેની શક્તિ છે. મારી અંદર જે શક્તિ છે એ ઈંડાની શક્તિ છે, મારી અંદર જે શક્તિ છે તે દૂધની શક્તિ છે, મારી અંદર શક્તિ છે તે અન્નની શક્તિ છે. એ શક્તિ કઈ લાંબો વખત ચાલી શકે છે? આત્માની શક્તિ જ લાંબો વખત ચાલી શકે છે, અને તે પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે મારે આવું તેવું કંઈ કરવાની જરૂર. તો ચાલ્યા ગયા. મને કે જો તમે મારી સ્વીકાર કરી લીધો હોત ને થોડો કોઈ માલ લીધો હોત તો તમારા બધા જ ભક્તો પણ મારો માલ લઈ લે, કેટલો ફાયદો થઈ જાય. દૂરદ્રષ્ટિ એમની હતી, દૂરદ્રષ્ટિ. આ માણસનો પ્રભાવ ગળાના પર પડે, જો એ લે તો પછી છાપામાં એ તરત છપાવી દે. યોગેશ્વરજીએ લીધા, પણ શું લીધું? કેળા લીધા કે શું લીધું? લીધા. એટલે ભક્તોએ લેવા જોઈએ યોગેશ્વરજીની ખાસ ભલામણ. બધા વિચારમાં પડી જાય, ભાઈ લીધા તો યોગેશ્વરજી લીધા તો આપણે જરા ચાખો તો ખરા લેવાનું પછી. એટલે પેલાને તડાકો પડે. એની દ્રષ્ટિ બધી એવી હતી. અમે ખોટી વસ્તુને સપોર્ટ કરતા નથી, ખોટી વસ્તુને અમે સહયોગ નહીં આપી, ખોટી વસ્તુનો તિરસ્કાર અમે કરતા. તો ખોટી વસ્તુને સપોર્ટ એ કર, પણ સારી વસ્તુ હોય તેને સપોર્ટ કરીએ છીએ, સારી વસ્તુને અમે ઉત્સાહ આપીએ જ છીએ. આપણા દેશમાં સૌથી મોટી વાત જો ખૂટતી હોય તો તે આ છે કે સારી વસ્તુઓને સપોર્ટ નથી કરતા આપણે, સારી વસ્તુને પ્રોત્સાહન આપતા નથી. એટલે ઘણા સારા છોડવાઓ અકાળે કરમાઈ જાય છે, એના ઉપર ફૂલો આવતા જ નથી, અને આવે છે તો ત્યાંના ત્યાં જ પાછા કરમાઈ નીચે પડી જાય છે. અમારી દ્રષ્ટિ કેવી છે? અત્યારે પશ્ચિમમાં જેવી દ્રષ્ટિ છે તેવી અમારી દ્રષ્ટિ છે. પહેલા પ્રાચીન કાળમાં ભારતના ઋષિઓની જેવી દ્રષ્ટિ હતી તેવી અમારી દ્રષ્ટિ છે કે અમે શુભ થોડુંક પણ હોય તો એને પ્રમ્પિંગ કરીએ છીએ, પ્રોત્સાહન પ્રદાન કરીએ, જરાક સારો ગુણ હોય અમે થાબડીએ છીએ, વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ. એટલે એને આનંદ આનંદ થઈ, અને પછીથી મગ મગાટ કરવા માંડે છે, ફૂરડાઓ એમના ક્ષેત્રોમાં આગળ ચાલવા માંડે છે. હવે જો બીજી પદ્ધતિ આપણે અપનાવીએ તો કેટલું ખોટું. કેટલાક સાધકો મારી પાસે આવે, મને કે યોગેશ્વરજી જપ આટલા કરી. મેં કહું કેટલા? તો કે રોજની 30 માળાઓ 40 માળાઓ. મારા કપાળ પર કાંઈ દેખાય છે? મોઢા પર કાંઈ દેખાય છે? મેં કહું તેજ દેખાય, ફેર દેખાય, સાત્વિકતા છે. એમ કહું હા દેખાય, કરો હજુ વધારે વધારે દેખાશે, ઉત્સાહ આવે છે. બીજે દાડે પૂછ્યું કેટલી માળા? તો કે 5 વધારે કર્યા. તેજ દેખાય છે તમે કહ્યું? તો એને બદલે જો એમ કહું, મને પૂછે કે મારા મોઢા પર કશું દેખાય છે? તો હું તરત કહું દિવાલ જેવું કાંક દેખાય વિધિ, કશું નહીં, કાળું મેશ મોઢું, વધારે ને વધારે કાળું મેશ થતું જાય, બિચારાના પગ ઢીલા થઈ જાય, ત્યાં ટાળીઓ તાવ ના આવતો હોય તો એ ચાલુ થઈ, કાઉન્ટર ઇફેક્ટ થાય ને, સારી ક્રિયા નહીં થાય, પ્રતિક્રિયા પ્રતિકૂળ થશે, મારો એ રસ્તો નથી, તો થોડુંક સારું જોઉં તો ઉત્સાહ પ્રદાન કરીએ એટલે માણસની આત્મશક્તિ વધે છે, આત્મશક્તિ વધે છે એટલે આગળ ચાલે છે. રામાયણની અંદર પ્રસંગ આવે જ છે, રામાયણમાં પ્રસંગ આવે છે, જ્યારે સમુદ્રને ઓળંગી જવાની વાત આવેલી તે વખતે જાંબુવંત હતા અને તે વખતે સંપાતિ પણ હતો, એ સંપાતિ જે હતો એણે બધાને કહ્યું કે સીતાને હું અશોક વાટિકામાં બેઠેલી જોઈ રહ્યો છું, અહીંથી મારી પાસે એવી તીક્ષ્ણ દ્રષ્ટિ મને પ્રાપ્ત થઈ છે કે હજારો માઇલોનું હું જોઈ શકું, તો સીતા અશોક વાટિકામાં લંકામાં વિરાજમાન છે અને રામનું ધ્યાન ધરે છે, બીજા કોઈનું ધ્યાન ધરતા નથી. હવે તમારામાંથી જો કોઈ સમુદ્રને ઓળંગી જઈ શકે અથવા તરી જઈ શકે તો માતા સીતા પાસે પહોંચી શકે, કેમ કે લંકાની વચ્ચે સમુદ્ર છે, અહીંથી જો લંકા જાવ તો સમુદ્ર વચ્ચે આવવાનો, હું તરી જઈ શકું સંપાતિએ કહ્યું, પણ હવે મારામાં શક્તિ નથી, ગરડો થઈ ગયો. જાંબવંત હતા ત્યાં, જાંબવંતે કહ્યું કે હું પણ ધારું તો સાગરને ઓળંગી જઈ શકું રમતવાર, જ્યારે કે વામન ભગવાનને અવતાર લીધો તો એ વખતે વામન ભગવાનની પરિક્રમા વિશાળ સ્વરૂપ એમણે ધારણ કર્યું હતું બલિના યજ્ઞમાં, તે વખતે ઝડપથી 3 વાર પરિક્રમા કરી ગયો હતો અને છતાં થાક્યો નહોતો, પણ હવે હું પણ આઉટ ઓફ એજ, ઉંમર મારી પાકી હતી. માણસ આટલું સમજી જાય તો કેટલું સારું કે હવે મારી ઉંમર પાકી ગઈ, હવે મારે થોડા રિટાયર થઈ જવાનું. ગરડા મરે ત્યાં લગી દુકાન, છોકરા કમાનારા હોય તોય, નથી કમાનારા તો જવું જ પડે, પણ કમાનારા હોય તો ત્યાં જઈને પછી ઘડિયાળના કાંટાની પેટે કટકટ પટપટ કટકટ પટ, છોકરાઓને સરખી રીતે કરવાય ના દે. આપણે નોકરી કરવાની જરૂર છે તો કરીએ, ગડપણમાં કરવી પડે, ઘણાને કરવી પડે મોંઘવારી, પણ નથી જરૂર તો શાંતિથી બેસો ને, સમજી જાઓ ને કે હું આઉટ ઓફ એજ થઈ ગયો, હવે ભગવાન તરફ કંઈક વળું, આત્માના કલ્યાણનું કંઈ કામ કરું, લોકસેવાના કાર્યોમાં જરાક વધારે રસ લઉં, કોકને મદદરૂપ બનું. બધા નથી સમજતા, આઉટ ઓફ એજ થઈ ગયા, હવે 80, 85, 84, 87, 75, 70 સુધી ગયા, આઉટ ઓફ એજ થયા, તો હવે ટિકિટ માટે નહીં ઉભા રહો તો કંઈ બગડવાનું છે? કેમ યુવાનો નથી દેશમાં? તમારા વગર કંઈ ચાલવાનું જ નથી, તમે મરશો પછી શું થવાનું છે? તો અત્યારથી તક આપો ને બીજા 40 વાળાને, 35 વાળાને, 30 વાળાને, 45 વાળાને, 50 વાળાને, જરા ચાન્સ આપો ને, તમે સલાહો આપ્યા કરો, શું બગડવાનું છે? તો હાલો મરે ત્યાં સુધી એ માણસ સ્વપ્ના સેવે કહજુ, શું હજુ હજુ હું કઈ કેમ કે પદ શોભાવી શકું તો હારું, હજુ આ સંપાતિની જેમ માણસ સમજી જાય કે આઉટ ઓફ એજ થઈ ગયો, હવે ખલાસ મારું કામ પૂરું થઈ ગયું, હવે બીજું કામ મારે ચાલુ કરવાનું, બીજાને તક આપો, બીજાને ચાન્સ આપો. અમેરિકાની અંદર જો તમે જોશો તો દરેક ચૂંટણી વખતે એવો રાષ્ટ્રપતિ આવે છે, પ્રેસિડેન્ટ, જેનું તમે નામે ના સાંભળ્યું. લો, મેં તો આ રીગનનું હમણાં જ સાંભળ્યું, તો રીગન, મેં કોઈ રીગન કે રીબન શું, 2 વાર છાપવું જોયું, આ ભૂલમાં તો કઈ નથી, રીબન તો આપણે જાણીએ, પણ રીગન, તો કે રીગન, લો નવો જ નિશાળીઓ, તે રાષ્ટ્રપતિ. બોલો, દરેક વખતે નવો નિશાળીઓ આવી જાય છે, મિનિસ્ટ્રી પછી નવી ફોર્મ કરે, જેને જાણતા જ નહીં, પણ આપણે તો ગરડાથી જાય રાષ્ટ્રપતિઓ, તો કે હજુ આઈ એમ અવેલેબલ ફોર અનધર ટર્મ, હજુ તૈયાર છું બીજી ટર્મ માટે. તમે તૈયાર છો, પણ કાળ પણ તૈયાર છે તમને ટર્મમાં લઈ જવા માટે. બીજાને ચાન્સ આપો, નવાઓને ચાન્સ આપે એટલે સત્તાની મારામારી થતી જ નથી, માણસ સમજી જાય છે, ખલાસ, આઉટ ઓફ એજ, બહાર બેસી, હવે બીજું કામ કરું. ઘણું કર્યું, એક તબક્કો મેં કર્યો, બહુ જ છે, બીજાને ચાન્સ આપો, બીજા ઘણા કામો મારી રાહ જુએ છે, કેમ તો કેટલું સારું, સત્તાની સાઠમારીઓ ચાલે. પણ માણસ લાકડી લે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, કમરમાંથી વળી ગયો, ચોકઠા બે થી ત્રણ વાર કરાવ્યા, લાકડીના ટેકે આમ ધીરે ધીરે બે માણસો ઊંચા કરે છે, તોય પાછો સ્વપ્ન સેવે છે કે હું પ્રાઇમ મિનિસ્ટર બની શકું ખરો. મોહ છે, લાલસાઓ છે, લાલસાઓ માણસની જતી નથી. સંપાતિએ કહ્યું મારાથી થાય એવું નથી ભાઈ, હું મારી શક્તિને જાણ્યું. જામવંતે કહ્યું મારાથી થાય એવું નથી. બધા જ વાનર યોદ્ધાઓ તરફ જોવા માંડ્યું, કોણ તૈયાર થાય? સમુદ્રને ઓળંગવા માટે. જ્યાં સુધી સમુદ્રને ઓળંગવામાં ના આવે ત્યાં સુધી સીતા માતાની પાસે પહોંચાય કેવી રીતે, એમની મુક્તિ કેવી રીતે થાય? અવિદ્યાના સાગરને જ્યાં સુધી ઓળંગવામાં ના આવે ત્યાં સુધી શાંતિરૂપી સીતા જે આપણી અશોક વાટિકા આત્મા મારે છે તેને કેવી રીતે મળી શકાય? અશોક વાટિકા, જે વાટિકામાં શોક છે જ નહીં તે વાટિકા અશોક વાટિકા છે. આનંદ આનંદ જ છે ત્યાં આત્મા. અહીંયા આપણી સીતા બેઠેલી છે શાંતિરૂપી સીતા, અને એને આ રાવણ અવિદ્યારૂપી રાવણે મોહરૂપી રાવણે વાસનારૂપી રાવણે આપણી શાંતિરૂપી સીતા સહધર્મિણીનું હરણ કરી રાખ્યું છે. પણ વચ્ચે બહુ મોટો સાગર અવિદ્યાનો મોહનો, એને તરવો જોઈએ કા કૂદી નાખવો જોઈએ, અતિક્રમણ એનું કરવું જોઈએ. ન કરીએ ત્યાં સુધી જે નિષ્કલંક નિષ્કલંકા જે નગરી છે નિષ્કલંકા આપણી પોતાની પવિત્રતાની, એમાં બિરાજમાન શાંતિરૂપી સીતાને મળી ન શકાય, એને છોડાવી ન શકાય. આમ રામાયણ ચાલે છે, ફિલોસોફી સાથે કથા ચાલે છે. બધા જયારે ચૂપ થઈ ગયા ને ત્યારે જામવંતે પછી તે ઉત્સાહ આપ્યો, હનુમાનજી તમે કેમ મૂંગા બેઠા છો, તમે કેમ મૂંગા? અરે તમારું જીવન તો રામના કામને માટે છે, તમારી થોડીક શક્તિ મેં જોઈ છે, અનંત શક્તિ તમારી અંદર તો છે, અપાર શક્તિ, શક્તિનો ભંડાર છો તમે તો, વીર્યનો ભંડાર છો, કેમ બેસી રહ્યા છો? એકદમ હુંકાર કર્યો હનુમાનજી જવાબમાં, હુંકાર, રામ કાજ લગ તવ અવતારા. જામવંતે કહ્યું રામ કાજ લગ તવ અવતારા, હનુમાનજી તમારો અવતાર રામ કાજ લગ રામના કાર્યને માટે, કેમ બેઠા છો મૂંગા? ઓહો, સદગુરુ શિષ્યને આમ જ કે છે, ભાઈ તું આત્મ સ્વરૂપ કેમ આમ સુષુપ્ત અવસ્થામાં પડ્યો છે, તું શુદ્ધ બુદ્ધ મુક્ત છે, કેમ દિનહીન બનીને બેઠો છે? આ વિદ્યાના સાગરને તું સહેલાઈથી તરી શકીશ, સહેલાઈથી કૂદી શકીશ, આવ મોહમાંથી મુક્તિ મેળવી શકીશ, વાસનાઓમાંથી તું મુક્ત બની શકીશ, તું બધું કરી શકે એમ છે, કાંઈ પણ મુશ્કેલ નથી. જેના ઉપર પરમાત્માની કૃપા છે એને માટે કાંઈ મુશ્કેલ નથી, જેના ઉપર પરમાત્માનો અભયને વરદ હસ્ત છવાયેલો છે એને કોઈ ચિંતા નથી, પરમાત્મા બધું કરી શકે. તો પરમાત્માની શક્તિના આધાર પર આ ભક્ત નાચે છે, એનો શરણાગત નાચે કે મેં શરણ જેનું લીધું છે તે સર્વસમર્થ છે, ને હું ભલે ને અલ્પસમર્થ હો, મારામાં ભલે ને કઈ શક્તિ ન હોય, પણ શરણ મેં કોનું લીધું છે એ સર્વસમર્થ છે, માટે મારે કાંઈ ચિંતા નથી, મારે કાંઈ દુપાતી નથી, મારે કોઈ જાતનો ભય નથી. અને ભગવાન તેની રક્ષા કરીને સલામત રીતે સુસુરક્ષિત રીતે ઉત્તર ઉત્તર આગળ ને આગળ વધારે હનુમાનજીની સુષુપ્ત શક્તિ જાગ્રત થઈ. ધન્યવાદ આપ્યા એને જામવંતે, તમે આ કામ કરી શકશો, તમે આ કામ કરી શકશો. અને હનુમાનજી પણ પછી કહેવા લાગ્યા કે અત્યારે ને અત્યારે હું સમુદ્રને ઓળંગી જઉં છું, અત્યારે ને અત્યારે હું લંકામાં પહોંચી જઉં છું, અત્યારે ને અત્યારે હું સીતાની પાસે જઈ આવું છું, અત્યારે ને અત્યારે સીતાને લઈ નહીં આવી જઉં છું રામની પાસે, અત્યારે ને અત્યારે રાવણનો નાશ કરી શકું, હું બધું જ કરી શકું. આત્મા જયારે જાગી જાય છે ત્યારે એને એમ થઈ જાય છે કે અત્યારે ને અત્યારે હું બધું કરી શકું, સમાધિ પણ પામી શકું, ભગવાનની કૃપા પણ પામી શકું, પરમ શાંતિના સરોવરમાં સ્નાન કરી શકું, મારે માટે કશું જ મુશ્કેલ નથી, કશું જ મારે માટે અસંભવ નથી, પરમાત્માની પરમ કૃપાની આગળ અસંભવ જેવું કાંઈ છે જ નહીં, એનો મેં આધાર લીધો છે, હું અત્યારે જ બધું કરી શકું. ઘટમાં ઘોડા થનગની આત્મ વિંજે પાક, અણડીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ, તરવરાટ તમન્નાથી પ્રેરાઈને જપ કરો, તરવડાટ તમન્નાથી પ્રેરાઈને ધ્યાન ધરો, પ્રાર્થનાઓ કરો, ભગવાન હમણાં જ મળી જવાના, રાહ જોઈને જ બેઠા છે, આંખ બંધ કરું ત્યાં જ એકદમ મારું મન એકાગ્ર આજે થઈ જવાનું, શાંત થઈ જવાનું, સ્થિર થઈ જવાનું, આનંદ 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 આજે થશે, કરો ને. પણ આવો આનંદ ને આવો તરવરાટ પેદા થવાનું કામ
અશક્ય. જુલાબની દવાઓ પીધી હોય તેવા મોઢા, તેવા દિલ. જોઈએ તો આપણને ઉલટો તાવ આવી જાય કે અમને આટલી બધી ચિંતા કેમ છે, કે આખા દેશનું રાજ ચલાવવાનું આત્માવ્યું શું થયું એમ પણ નથી. અને કેટલાકને આપણે જોઈએ હસતા જ હોય હંમેશા, દુઃખના ડુંગર પડતા હોય, વિપત્તિના વરસાદ વરસતા હોય ચારે તરફથી, તો એમના સ્મિત સુકાય જ નહીં, કરમાય જ નહીં. ભગવાન કૃષ્ણની ભેટે અર્જુને ધનુષબાણ મૂકી દીધા છે તો પણ ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે, સ્મિત કરતા. શું આપણા જીવનમાં બધું રહ્યું પણ સ્મિત જતું રહ્યું તો બધું જતું રહ્યું સમજો. સ્મિત આપણી મોટામાં મોટી થાપણ છે, આત્માનો આનંદ, એના પરિણામે જ સ્મિત આવે. સ્મિત મોટામાં મોટી થાપણ. હસતા નર બધાને ગમે. સવારના પોરમાં ઉઠો અને ઘરની અંદર નીકળો, જરાક હસવાની ટેવ પાડજો, ઘરવાળાને થશે આજનો દાડો હારો જશે. અને જરાક જો ગંભીર મોડું ના મે પાછું મલકાતું વાકું મોડું રાખી નાડા ખસી ગયા, ઘરવાળાને થશે કે આજે કાળ ચોઘડ્યું બરાબર નથી, કઈ ગરબડ જરૂર થવા. જે ઘરોમાં આવું વાતાવરણ હોય ને એ ઘર નંદનવન બનતા નથી, નરક જેવાથી. અને જે ઘરમાં હસતા ચહેરાઓ સવારે જોવાનું આપણને મન થાય, જોવાનું મન થાય, અને પેલા ચહેરાઓ હસતા નથી રડતા છે એ આમેથી આવતા હોય તો આમ આપણે થઈ જઈએ, જોવાય નહીં તો આવો, પ્રસન્નતા ન થાય. આપણા ચહેરાઓ હસતા રહ્યા નથી. જાણીએ છીએ મોંઘવારીઓ બહુ છે, હસતા ક્યાંથી રહે, ભલભલા હાસ્યો એ જતા રહે. મોંઘવારીઓ કઈ ઓછી છે, ઉપાધિઓ કઈ ઓછી છે, કાયદાઓની નાગચૂડો અત્યારે ઓછી છે, ભ્રષ્ટાચારો ઓછા છે, લાંચ રૂશ્વતના ચક્રો આપણી આજુબાજુ ઓછા ચાલી રહ્યા છે, વિટંબડાઓ ઓછી છે. એમાંથી થોડાકમાંથી સમય કાઢીને સત્સંગમાં જઈએ છીએ, થોડાકમાંથી આપણા થોડાક સ્મિત ને આનંદને જીવતો રાખી શકીએ છીએ, એ પણ ઈશ્વરની કૃપા છે. નહીં તો તદ્દન ખલાસ થઈ જાય, એ જાતના વાતાવરણ અત્યારે છે. છતાં પણ આપણે જીવવું હોય સારી રીતે તો આપણે સ્મિતને સાચવતા શીખવું, મનોબળને સાચવતા શીખવું, ભંગાઈ ન જવું, ભગ્ન હૃદય ન થવું જોઈએ, તો જ સારી રીતે આપણે જીવનની સાધના કરી શકીએ. ભગવાન કહે છે કે અવિદ્યાની નિવૃત્તિ થાય, પોતાની જાતને જ્યારે જાણી લે માણસ ત્યારે યોગ પરિપૂર્ણ બને, ઉપરામ થઈ જાય. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. પોતાના આત્માને તે વખતે જાણી લે છે સમાધિ અવસ્થામાં. માનો આ જાગે સમાધિમાંથી કહેવા માટે આવે. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિ ગ્રાહ્યમતિન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ, યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે, તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગનિતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો અનિર્વિણ્ણ ચેતસા. જેનાથી મોટો કોઈ લાભ સંસારમાં નથી, જે સુખને પામ્યા પછી બીજા કોઈ ઉત્તમ સુખની ઈચ્છા થતી નથી, જેનાથી વિશેષ આનંદ જીવનની અંદર જગતની અંદર બીજો કોઈ નથી, જેને પામ્યા પછી જીવન સંપૂર્ણપણે ધન્યને કૃતાર્થ બની જાય છે, તે અવસ્થાની પ્રાપ્તિ થાય છે. જ્યારે પોતાની જાતને જાણવામાં આવે છે, પરમાત્માનો પરિચય થાય છે, ત્યારે સર્વ પ્રકારના મોહની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે, દુઃખોનો પણ વિયોગ થઈ જાય છે, સુખનો શાશ્વત યોગ અથવા તો સમાગમ થઈ જાય છે. અર્જુન તે જ યોગ છે. અર્જુન આ જ યોગને માટે સાધકે પ્રખર પુરુષાર્થનો આધાર લઈને, મનોબળનો આધાર લઈને નિત્ય નિરંતર પુરુષાર્થ કરવો જોઈએ. ભગવાનને વિનવવા જોઈએ, પ્રભુ આવો, મનને સ્થિર કરો, મનને શાંત કરો, જીવનને બને તેટલું પવિત્ર કરવાને માટે અમારા ઉપર કૃપાનો વરસાદ વરસાવો. અમારા જીવનનું આંગણું તમારા વગર સૂકું થઈ ગયું છે, નીરસ બની ગયું છે. અમારા જીવનરૂપી આંગણની અંદર તમે જેવી રીતે મંદિરમાં પ્રગટ થાઓ છો તેવી રીતે પ્રગટ થઈ જાઓ તો સારું. મારા જીવનના આંગણામાં આવો કે જેથી તમારું દર્શન કરીને અમારા નેત્રો સફળ થઈ જાય, જીવન શક્તિશાળી અને શાંતિ સભર બની જાય. મારા જીવન આંગણે આવો હરી, મારે જીવન આંગણે આવો, મારા જીવન આંગણે આવો હરી, મારા
વધારો જરી
મીઠી પ્રેમની ભૂસી બજાવો,
મારા જીવન
આંગણે આવો હરી, મારા
જીવન આંગણે આવો હરી, મન સંતાયા જ્ઞાન વિશ્વમહી, મારા
ના આસન પર બેસીને જપ કરતા પહેલા ધ્યાન ધરતી વખતે મનને કેવું રાખવું? મન જ મુખ્ય છે, મનને જ શાંત કરવાનું છે, ભગવાનમાં જોડવાનું. મનને કેવી રીતે રાખવું તેની ચર્ચા ભગવાન હવે આગળના શ્લોકોમાં કરે, આવતીકાલે તેનો વિચાર પણ કરીશું. ઓમ સર્વેષાં શાંતિર્ભવતુ. હે પ્રભુ, સૌ કોઈને સુખની પ્રાપ્તિ થાવ. ઓમ સર્વેષાં પૂર્ણં ભવતુ. હે પ્રભુ, સૌ કોઈને પૂર્ણતાની પ્રાપ્તિ થાવ. ઓમ સર્વેષાં મંગલં ભવતુ. હે પ્રભુ, સૌનું જીવન મંગલમય બનો. ઓમ સર્વેષાં કલ્યાણં ભવતુ. હે પ્રભુ, સૌ કોઈને જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાવ. સૌ કોઈ તમારી કૃપાનો અનુભવ કરો. ત્રણ પ્રકારની શાંતિ આપો. શરીરની શાંતિ, સ્વસ્થ શરીર, નિરોગી શરીર, મનની શાંતિ આપો. ચંચલતા રહિત મન, મોહથી મુક્ત મન, વાસના વગરનું મન, આત્માની શાંતિ આપો. અહંકારમાંથી મુક્ત કરીને તમારા દર્શનનો દેવ દુર્લભ લાભ આપીને સંસારમાં સર્વત્ર તમને જોવાની ટેવ પાડીને આત્માની શાંતિ આપો. સૌને શાંતિ આપો. સર્વ પ્રકારે શાંતિ આપો. સર્વત્ર શાંતિ આપો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. શાંતિર્ભવતુ, સુશાંતિર્ભવતુ, સર્વારિષ્ટ શાંતિર્ભવતુ, સર્વ પ્રકારેણ શાંતિર્ભવતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.